પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. ઉત્પત્તિનું પુસ્તક ને તેનું 39મો અધ્યાય અને 1-23 કલમ, ધ બુક ઓફ જેનેસિસ ચેપ્ટર 39, રીડિંગ વર્સીસ 1-23. હેરિસભાઈને વિનંતી કરીશ કે તેઓ આખો અધ્યાય આપણી આગળ વાંચી સંભળાવશે, મારા ગુજરાતી બાઇબલ પ્રમાણે પૃષ્ઠ નંબર 36.
ભાગ્યવાન હતો અને તે તેના શેઠના એટલે તે મિસ્ત્રીના ઘરમાં રહ્યો અને તેના શેઠે જોયું કે યહોવા તેની સાથે છે.
તમે પ્રભુનું વચન સાંભળવાને માટે બરાબર તૈયાર થઈ જાઓ, કોઈ ડિસ્ટર્બન્સ ના થાય. તમારા સેલ ફોન કાં તો ઓફ કરો કાં તો સાયલન્ટ પર મૂકી દો, આનો પણ બહુ અવાજ લાગે છે, એર કન્ડિશનનો પણ. આ બહુ અગત્યનો સમય છે કે જ્યારે ઈશ્વર મારી સાથે અને તમારી સાથે વાત કરવા માંગે છે. આપણે ખબર છે ગયા રવિવાર મળેલા તે આખું અઠવાડિયું જતું રહ્યું, ને આખા અઠવાડિયા પછી એક જ દિવસ આપણને મળે છે, અને એક દિવસમાં પણ થોડાક જ કલાકો આપણે ચર્ચમાં ગુજારીએ છીએ, અને એ થોડા કલાકોની અંદર પણ પાછો કદાચ હાફ એન અવર જેટલું જ આપણે સંદેશો સાંભળીએ છીએ કે ગીતો પ્રાર્થના વગેરે કરીએ છીએ. એટલા માટે બહુ જરૂરી છે કે આપણે એટેન્ટિવ રહીએ અને પ્રભુ શું કહે છે તે આપણે શીખીએ. જ્યારે હું બોલીશ ત્યારે તમે બે અવાજ સાંભળશો, એક તો મારો અવાજ કે જે તમે તમારા ફિઝિકલ ઇયર્સ કાનોથી સાંભળશો, પણ એક બીજો અવાજ તમને સંભળાશે અને ઈશ્વરનો અવાજ છે, અને એ અવાજને તમે કેવો રિસ્પોન્સ આપો છો એ તમારી ઉપર અવલંબે છે. હવે આજે પ્રભુએ જે વિષય મને આપ્યો છે તે જૂના કાળમાંથી હમણાં જ આપણે હેરિસભાઈ વાંચ્યું ઉત્પત્તિનું પુસ્તક ને 39મો અધ્યાય, ને એમાં યુસફની વાત આવે છે. આમ જોવા જઈએ તો યુસફની વાત ઉત્પત્તિના 37મા અધ્યાયથી શરૂ થાય છે અને એનો એન્ડ તે 50મા અધ્યાય સુધી આવે છે. એટલા બધા અધ્યાયો આપણે અત્યારે વાંચતા નથી અને વાંચી શકીએ નહીં, એટલે એક જ અધ્યાય આપણે વાંચ્યો, પરંતુ તમે જો સમય મળે તો ઘેર જઈને પણ એ સ્ટડી કરી શકો છો. ઉત્પત્તિનું પુસ્તક તે કુટુંબનું પુસ્તક છે, કારણ કે પ્રભુએ જ્યારે આ પૃથ્વીની ઉત્પત્તિ કરી ત્યારે સૌથી પ્રથમ કુટુંબની સ્થાપના કરી. આપણને બધાને ખબર છે આદમને બનાવજો, અને ત્યાર પછી હવાને, અને પછી બધા બાળકો થયા, અને ત્યાર પછી ઇબ્રાહીમનું કુટુંબ, અને પછી ઈસાકનું કુટુંબ, અને પછી યાકુબનું કુટુંબ, અને પછી યુસફ ને બધા જે કુટુંબ થયા તેની આખી વાત આવે છે. નિર્ગમનનું પુસ્તક છે, હિસ્ટ્રી છે, ત્યાર પછી હિસ્ટ્રી શરૂ થાય છે અને ત્યાર પછી આગળ બધી વાતો આપણે વાંચીએ છીએ. પરંતુ પહેલાના કુટુંબોમાં જે બનતું હતું તે આજના કુટુંબોમાં પણ બની રહ્યું છે, અને એટલા માટે એમના જીવનમાંથી, કૌટુંબિક જીવનમાંથી આપણને ઘણું બધું જાણવાનું અને શીખવાનું મળી શકે એમ છે. જો તમને યાદ હોય તો થોડાક વખતો પહેલા મેં આ ઉત્પત્તિના પુસ્તકમાંથી તમને જણાવ્યું હતું કે યુસફનું જે ચિત્ર છે, જે પાત્ર છે, તે પ્રભુ ઈસુની પ્રતિચ્છાય છે. ઉત્પત્તિમાં ઘણા બધા ચિત્રો પ્રભુ ઈસુના જોવા મળે છે, અને એટલા માટે હું મારો સંદેશો શરૂ કરું તે પહેલાં તમને થોડી ઝલક આપી દઉં છું કે ભૂતકાળમાં આપણે શું શીખ્યા હતા. કદાચ તમે ભૂલી પણ ગયા હોય, કેટલાક લોકો માટે આ કદાચ પ્રથમ વખત આ વિચારો હોઈ શકે, તો મેં જે સરખામણી કરી હતી 10 બાબતોની તે હું તમને યાદ કરાવું છું. એક તો યુસફ એક બાજુ, અને બીજી બાજુ પ્રભુ ઈસુ. પ્રભુ ઈસુએ પોતે કહ્યું કે મારા સંબંધી મૂસાના નિયમશાસ્ત્રમાં અને ગીતશાસ્ત્રમાં જે લખેલું છે તે પૂરું થવું જોઈએ. એટલે પ્રભુ ઈસુએ પોતે સાક્ષી પૂરી છે, અને બીજા પણ રેફરન્સ છે જે બતાવે છે કે પ્રભુ ઈસુ તે પ્રથમથી જ હતા, ઉત્પત્તિથી જ, ઉત્પત્તિ પહેલાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા. પણ આપણી પાસે જે પુસ્તકો છે એની હું વાત કરું છું. તો પહેલી બાબત, યુસફ અને પ્રભુ ઈસુ બંનેના નામનો હિબ્રી ભાષામાં એક જ અર્થ થાય છે, અને એ છે ઉદ્ધારના અથવા તારના. બીજી બાબત, યુસફ તેના બાપનો વહલો દીકરો હતો, અને એનું કારણ બાઇબલ આપે છે કે તે ઘડપણમાં જન્મ્યો હતો, અને એટલા માટે તેના બાપને બહુ પ્રિય હતો. પ્રભુ ઈસુ માટે પણ આપણે આકાશવાણી સાંભળી કે આ મારો વહાલો દીકરો છે, તેના પર હું પ્રસન્ન છું. યુસફને માટે તેના બાપાએ એક સુંદર રંગીત જબ્બો સીવાડ્યો હતો. પ્રભુ ઈસુનો પણ જાંબુડિયા રંગનો જબ્બો હતો, અને આપણને એ વાત ખબર છે માથીની સુવાર્તામાં, લોકની સુવાર્તામાં સિપાહીઓએ તેના માટે ચીઠીઓ નાખી. યુસફ તેના ભાઈઓને માટે રોટલી લાવતો હતો. જ્યારે લોકો ખેતરમાં, રાનમાં ઘેટા બકરા ચલાવવા જતા હતા ત્યારે એના બાપા એને રોટલી, શાક અને જે કંઈ હતું તે આપતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહું કે જીવનની રોટલી હું છું. યુસફને આપણે જાણીએ છીએ કે 20 રૂપિયામાં વેચી દેવામાં આવ્યો. પ્રભુ ઈસુને 30 રૂપિયામાં વેચી દેવામાં આવ્યા. યુસફને આપણને ખબર છે કે ખાડામાં નાખી દેવામાં આવ્યો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને કબરમાં દાટવામાં આવ્યા. યુસફને ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યો, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પણ પુનરુત્થાન થયું અને ત્રીજે દિવસે તેઓ કબરમાંથી જીવતા થઈને બહાર આવ્યા. યુસફ નિર્દોષ હોવા છતાં તેની ઉપર ખોટા આરોપો મૂકવામાં આવ્યા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર પણ ખોટા આરોપો મૂકીને તેમને દોષિત ઠરાવવામાં આવ્યા અને વધસ્તંભને તેમને જડી દેવામાં આવ્યા. આ બધાની સામે આપણે જોઈએ છે કે યુસફે કોઈ આર્ગ્યુમેન્ટ કર્યો નહીં, કોઈ દલીલ કરી નહીં. પ્રભુ ઈસુ પર પણ ખોટા આરોપો મુકાયા, પરંતુ તેમણે પણ કોઈ દલીલ કરી નહીં. છેવટે યુસફને મિસરનો અધિપતિ બનાવવામાં આવ્યો અને એ જ રીતે પ્રભુ ઈસુને પણ સર્વાધિકાર આપવામાં આવ્યો. આકાશ તથા પૃથ્વી પર સર્વાધિકાર મને અપાયો છે અને અધિકાર એમણે મંડળીને આપ્યો, મને અને તમને આપ્યો. તમે જઈને સર્વ દેશના અને શિષ્ય બાપ પિતા પુત્ર તથા પવિત્ર આત્માના નામે તેઓને બાપ્તિસ્મા આપો અને જુઓ જગતના અંત સુધી હું સદા સર્વકાળ તમારી સાથે છું. આ થોડી ઝલક આપણે યુસફ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંબંધી જોઈ. હવે આજનો મારો જે વિષય છે એ તો એ છે, યુસફ એ મેન ઓફ સક્સેસ. યુસફના જીવનમાં સફળતા, એ કેવી રીતે સફળ થયો, કેવી રીતે આગળ વધ્યો? તો હું પ્રશ્ન પૂછું કે તમારે સફળ થવું છે, તમારે આગળ વધવું છે, તમારે વૃદ્ધિ પામવી છે? અને હું કહું કે તમે તમારો હાથ ઊંચો કરો તો હું માનું છું મંડળીના બધા લોકો હાથ ઊંચો કરશે, કારણ કે આપણને બધાને સફળ થવું છે. તો આજે આપણે યુસફના જીવનમાંથી પાંચ બાબતો જોવા માંગીએ છીએ, કેવી રીતે એ પોતાના જીવનમાં સફળ થયો. ઇંગ્લિશના શબ્દો પીક કરીને મેં પાંચ પી ભેગા કર્યા છે, 5 P. તો પહેલો પી છે પીટ, PIT, પીટ એટલે ખાડો. આપણને બધાને ખબર છે કે યુસફને ખાડામાં નાખી દેવામાં આવ્યો. જો તમે જુઓ ઉત્પત્તિની પુસ્તક 37મો અધ્યાય અને 24મી કલમ, જે કોઈને મળે તે ઉતાવળથી વાંચે કે જેથી કરીને આપણે સ્પીડમાં આગળ વધી શકીએ. ઉત્પત્તિની પુસ્તક 37મો અધ્યાય અને આ એવો ખાડો હતો કે જેમાં પાણી નહોતું, પણ યુસફના ભાઈઓએ જ એને પકડીને ખાડામાં નાખી દીધો. હવે પ્રશ્ન એ થાય છે કે શા માટે યુસફને ખાડામાં નાખી દીધો? તો ઘણી બધી બાબતો હોઈ શકે, પરંતુ અહીં મેં 3 બાબતો નોંધી છે. તમને જણાવું છું કે તેમના કુટુંબમાં જે ભૂંડાઈ થતી હતી તેની ખબર તે તેના બાપની પાસે લાવતો હતો. ઉત્પત્તિની પુસ્તક 37મો અધ્યાય અને 2 કલમ કોઈ વાંચો. ઘરની અમુક વાતો તેના બાપાને કરતો હતો અને એટલે લીધે આ લોકોની યુસફ પર અદેખાઈ હતી. બીજી બાબત, તેનો બાપ જેમ મેં હમણાં જણાવ્યું તે પ્રમાણે તેની ઉપર પુષ્કળ પ્રેમ કરતો હતો અને એને લીધે પણ એના ભાઈઓ તે યુસફની ઉપર દ્વેષ રાખતા હતા. જો તમે 37મો અધ્યાય અને 4 કલમ મીઠાશથી વાત પણ ના કરી શકે. આ સંબંધો કેવા? દ્વેષ, અદેખા, ઈર્ષા, આ બધી બાબતો તે એના ભાઈઓમાં હતી. ત્રીજી બાબત, આપણને ખબર છે કે યુસફને સ્વપ્નો આવ્યા, 2 સ્વપ્નો આવ્યા. બહુ લાંબી વાત છે પણ હું શોર્ટમાં તમને કહી દઉં. જે લોકો નિયમિત બાઇબલ વાંચે છે એમને તો ખબર છે, પણ જે લોકો વાંચતા નથી એમને કદાચ ખબર ના પણ હોય. પણ હું જણાવું છું કે યુસફને સ્વપ્ન આવ્યું, જાણે આપણે ખેતરમાં ગયા હતા, બધી પૂળીઓ ઊભી થઈ અને બધી પૂળીઓ ઊભી થઈને યુસફની આગળ નમી. પેલા તો અકળાઈ ગયા, એટલે તું અમને શું કહેવા માંગે છે? હા બધા તારી આગળ આવી નમીશું, પગે પડીશું. આ બાબતો એના ભાઈઓને બિલકુલ ગમી નહીં. હજુ તો આ વાત એમના વિચારમાં હતી, એટલે અમે યુસફે બીજું કહું, મને બીજું સ્વપ્ન આવેલું. તે કે શું આવ્યું? તે કહે છે 11 તારાઓ, સૂર્ય અને ચંદ્ર બધા મારી આગળ આવીને નમ્યા. ઓ ભાઈઓ, તો આપણા બાપે ગુસ્સે થઈ ગયા કે તું શી વાત કરે છે? જો તમારે જોવું હોય તો એ કલમ જુઓ, 37મો અધ્યાય ને 10મી કલમ.
અને તેણે તેના બાપને તથા તેના ભાઈઓને એ કહી સંભળાવ્યું, અને તેના બાપે તેને ધમકાવ્યું અને તેને કહ્યું, જે સ્વપ્ન તને આવ્યું તે શું છે? તારી આગળ મોને લગી નમવાને હું તથા તારી માં તથા તારા ભાઈઓ શું ખરેખર આવીશું?
11મી કલમે એમ લખ્યું છે, અને તેના ભાઈઓએ તેના પર અદેખાઈ કરી. જોકે એ વાત પણ લખી છે કે આ વાત તેના બાપે એના મનમાં રાખી, એને બે વખત આ સ્વપ્ન આવ્યા, આનું ધેર મસ્ટ બી સમથિંગ. પણ એના ભાઈઓએ તો એને મારી જ નાખવા માંગતા હતા કે આ તો આપણો દુશ્મન છે, આને સીધો કરી દો અને મારી નાખો. અને ત્યાર પછી આપણને ખબર છે કે શું બને છે. આ બધી બાબતોમાં યુસફને છેવટે પકડીને તો એ ખાડામાં નાખી દીધું. હમણાં જ દિનકરભાઈ એ વાત વાંચી. પરંતુ એ બધા સંજોગોમાં પણ પ્રભુની જે અદ્ભુત કૃપા છે યુસફની ઉપર, તે આપણે જોઈ શકીએ છીએ. રૂબેનને એવું વિચાર્યો કે ના ના, અને એવું નથી કરવું, આપણે એનો જીવ ના લેવો, જેને મારી નાખવો ના જોઈએ, અને એટલે માટે એને ખાડામાંથી બહાર કાઢે છે. 21મી કલમ જુઓ. પહેલાના વખતમાં આવી પ્રથા હતી, ગુલામ લોકોને ગુલામ કરવામાં આવતા હતા, પકડવામાં આવતા, પૈસા આપીને વેચી દેવામાં આવતા હતા. અને હમણાં જ આપણે જોયું તે પ્રમાણે 20 રૂપિયાની અંદર તે યુસફને વેચી દેવામાં આવ્યું. મિદ્યાનીઓના વેપારીઓ ત્યાં જતા હતા, અને ત્યાં આગળ 28મી કલમમાં લખ્યું છે કે તેઓએ 20 રૂપિયે યુસફને ઇસ્માઈલને વેચી દીધું. આવી દુઃખદ પરિસ્થિતિમાં, આવી ભયંકર પરિસ્થિતિમાં પણ ઈશ્વરનો જે માઇટી હેન્ડ હતો તે યુસફની ઉપર હતો. અને એટલા માટે આપણે જોઈએ છીએ કે એક પછી એક યુસફને જે સફળતાઓ મળી તે આપણે બાઇબલમાં વાંચીએ છીએ. ગોડ બ્લેસ યુ. અહીંયા આગળ અમેરિકામાં આપણે ઉભું જોઈએ છે કશું છીંક આવે કે ગોડ બ્લેસ યુ. બોલો, ખબર નહીં આ કંઈથી ઉતરી આવ્યું છે, પરંતુ ઈશ્વર કેવી રીતે આશીર્વાદ આપે છે એ તમારે જોવું હોય તો તમારે બાઇબલમાં શોધવું પડે. ઈશ્વર કેવી રીતે આશીર્વાદ આપે છે, ઈશ્વર સફળતા કેવી રીતે આપે છે એ આપણને બાઇબલ શીખાડે છે. આપણે 39મા અધ્યાયમાં જાણે ત્યાં વાંચ્યું કે યહોવા તેની સાથે હતો, અને જે કંઈ યુસફ કરતો હતો એમાં એ સફળતા મેળવતો હતો. જો તમે 39મો અધ્યાયને 5મી કલમ જુઓ.
અને એમ થયું કે તેણે તેને તેના ઘરનો તથા તેની સર્વ મામલકતનો કારભાર ચલાવ્યો હતો. ત્યારથી યહોવા યુસફને લીધે તે મિસ્રીના ઘરને આશીર્વાદ હતો, અને ઘરમાં તથા ખેતરમાં જે સર્વ તેનું હતું તે પર યહોવાનો આશીર્વાદ હતો.
યુસફના લીધે, યુસફને તો ઈશ્વર આશીર્વાદ આપ્યો જ, પણ આ પોટીફારને અને એનું કુટુંબને અને એના ખેતરને પણ ઈશ્વરે આશીર્વાદિત કર્યું હતું. આખો મિસ્ર દેશ જો આશીર્વાદિત થયું હોય તો એક વ્યક્તિને લીધે, બીકોઝ ઓફ જોસેફ, યુસફના લીધે આખું મિસર તે આશીર્વાદિત થયું. આખી ઈસરાયલ પ્રજા જો આશીર્વાદિત થઈ હોય તો એક વ્યક્તિને લીધે, ઇબ્રાહિમ દેવનો મિત્ર હતો, ઈશ્વરનો અને એનો સંબંધ અજાયબ જેવો હતો, અને ઈશ્વર એને કીધું કે હું તને આશીર્વાદિત થઈશ અને તું આશીર્વાદિત થશે. અને સાત પ્રકારના આશીર્વાદો ઈશ્વરે ઇબ્રાહીમને આપ્યા. જો હું ને તમે દેવના મિત્ર બનીએ છીએ તો એ જ આશીર્વાદો વાલાઓ મને અને તમને મળી શકે છે. જાણ કે આપણે બાઇબલમાં જોઈએ છે કે આ બાઇબલના સિદ્ધાંતો હું તમને શીખાડું છું કે ઈશ્વર કેવી રીતે આશીર્વાદ આપે છે. તમે એસ્તરનું પુસ્તક જુઓ, અહશ્વેરસ રાજાની વાત આવે છે, 127 પ્રાંતોનો એની ઉપર રાજ કરતો હતો અને ઈશ્વરે એ રાજને આશીર્વાદિત એટલા માટે કર્યું એક વ્યક્તિને લીધે, એસ્તરના લીધે. તમે બાબેલનો વાત જુઓ, આખું બાબેલ શા માટે આશીર્વાદિત થયું એક વ્યક્તિના લીધે, દાનિયેલના લીધે. નવા કરામાં પણ તમે જુઓ આ જ સિદ્ધાંત આગળ વધે છે. પ્રેરિતોના કૃત્યના 27મા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ, પાઉલ ઇટાલી જાય છે, જળ માર્ગે મુસાફરી કરે છે. પહેલાના વખતમાં બધી સ્ટીમરોની વ્યવસ્થાઓ નહોતી આપણને ખબર છે, ત્યારે વહાણમાં મુશ્કેલી ઊભી થાય છે, સખત તોફાન આવે છે, વાવાઝોડું થાય છે. અને બાઇબલમાં એવું લખ્યું છે કે તે લોકોએ જીવવાની પણ આશા બિલકુલ છોડી દીધી. 276 જણ એ વહાણમાં બેઠા હતા. 14 દિવસ સુધી વહાણ આમ તેમ ડોલા ખાતું હતું અને હવે શું થશે, જીવ બચાવવાનો પ્રશ્ન હતો. એવી કટોકટી સ્થિતિમાં એક વ્યક્તિ ઊભી થઈ, એનું નામ પાઉલ. અને એને શું કહ્યું, તમારા માથાનો એક વાળ પણ ખરવાનો નથી. કેમ? પ્રભુએ આજે મને બતાવ્યું છે. અને જો તમે છેલ્લો એ અધ્યાયની છેલ્લી કલમ વાંચશો તો એમાં લખ્યું છે કે તેઓ સર્વ સહી સલામત કિનારે પહોંચ્યા. સી, ઈશ્વર વ્યક્તિઓની મારફતે લોકોને આશીર્વાદ આપે છે. ઈશ્વરે આ મંડળીને એટલા માટે આશીર્વાદિત કરી છે, કેટલાક માણસોને એને ખાસ મૂક્યા છે. ઈશ્વરે તમારા કુટુંબને એટલા માટે આશીર્વાદિત કર્યો છે કે ખાસ માણસો ઈશ્વરે રાખ્યા છે. ઈશ્વરે તમારી કંપનીને એટલા માટે આશીર્વાદિત કરી છે કે એના ખાસ માણસોની મારફતે એ આશીર્વાદ મળે છે, એટલે કંપની વૃદ્ધિ પામે છે. પછી એ મ્યુચ્યુઅલ હોય કે કાર્બન હોય, વોટએવર, કે તમે કોઈ હોસ્પિટલમાં જોબ કરતા હોય, કોઈક કારણસર આ દેશને ઈશ્વરે એટલે આશીર્વાદિત કર્યો છે કારણ કે કેટલીક કી પર્સન છે, ભૂતકાળમાં હતી અને આજે પણ છે, અને એટલા માટે આ દેશ આશીર્વાદિત થયો છે. વલો પ્રભુ એના લોકને લીધે લોકોને, કુટુંબોને, મંડળીઓને, દેશોને આશીર્વાદિત કરે છે. અને આ જે સક્સેસ આપણે અહીં જોઈએ છે 5મી કલમમાં, કે આટલી વિકટ પરિસ્થિતિમાં એક ગુલામ તરીકે જ્યારે વેચાઈ ગયેલો હોવા છતાં પ્રભુએ તેને અને પોટીફારને અને એ મિસ્રીના ઘરને આશીર્વાદ દીધો. ભલાઓ, તમારે સફળતા જોઈએ છે, તમારે ધનવાન થવું છે, તમે લોટરીની ટિકિટ ના લેશો, પણ પ્રભુની સાથેનો તમારો સંબંધ સીધો કરો અને ત્યાર પછી જુઓ કે શું થાય છે. નીતિ વચન 10 અને 22 તમારા હૃદયમાં કોતરી રાખો. વાંચીએ આપણે નીતિ વચન 10 અને 22. એ તો યહોવાનો આશીર્વાદ છે, ભલો એ આપણને ધનવાન કરે છે. અને કહે છે તેની સાથે કોઈ ખેદ મિશ્રિત નથી. અત્યારે તમે લોકોને મળો, જાત જાતની વાતો તમારી આગળ કરશે, તમારે સારું ઘર છે, બાળકો છે, પણ પછી એવી કોઈક વાત મૂકશે, આ એક બાબતનું જરા અમારે પ્રોબ્લેમ છે, હવે સારી નોકરી છે, સારી તંદુરસ્તી છે, પણ આવું છે. જો તેઓ નિખાલસ હશે તો તમે પોતે તમારા કુટુંબ સંબંધી વિચારો, પરંતુ આ પણને જો તમારે કરી નાખવું હોય, જે આશીર્વાદ પ્રભુ આપવા માંગે છે, જેમાં કોઈ ખેદ નથી, જેમાં કોઈ દુઃખ નથી, જેમાં કોઈ પ્રશ્નો નથી, પ્લેન પ્રભુનો ભરપૂર ઉભરાતો આશીર્વાદ જોઈતો હોય, તો ઈશ્વર સાથે તમે સીધા સંબંધમાં આવો. તમારે ગમે તેવી મુશ્કેલીમાંથી પસાર થવું પડે, પણ પ્રભુ તમારી સાથે છે. તમે બીસો નહીં, ગભરાશો નહીં. કોઈકે કહ્યું છે, ઇન અવર ડાર્ક સિચ્યુએશન્સ ધ લોર્ડ શાઇન્સ ફોર્થ હિઝ લાઇટ. આપણી ગમે તેવી અંધકાર ભરેલી સ્થિતિ હોય, પણ એમાં પ્રભુ પ્રકાશ રૂપે આશીર્વાદ લઈને એ સ્થિતિને બદલી કાઢે છે. પહેલો પી પીટ, બીજો પી પોટીફર્સ વાઇફ. હવે સ્ટ્રગલ શરૂ થાય છે. યુસફ પોટીફરના ઘરમાં તો આવ્યો, પરંતુ હવે પ્રશ્નો ઊભા થયા, મુશ્કેલી આવી. પોટીફરના વિશ્વાસુ કારભારી તરીકે યુસફને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો. હમણાં જ આપણે 39મા અધ્યાયમાં હરીશભાઈ વાંચ્યું, તેની સ્ત્રીએ તેના પર કુદ્રષ્ટિ કરી અને તેની સાથે સુવાની માગણી કરી. યુસફ જાણતો હતો કે ઈશ્વરની દ્રષ્ટિમાં આ ભયંકર પાપ છે. યુસફને એની જે સ્ત્રી હતી, પોટીફારની સ્ત્રી, એને હા કહેવા માટેના પૂરતા કારણો આપણને બાઇબલમાંથી જોવા મળે છે. મેં ચાર કારણો તો નોંધ્યા છે. પહેલી બાબત એ હતી કે તે જુવાન હતો. આપણે છઠ્ઠી કલમમાં વાંચીએ છીએ કે તે સુંદર ને રૂપાળો હતો. તેનું લગ્ન થયું નહોતું, એ અનમેરિડ પર્સન હતો, પણ એ જુવાન હતો. તેના માટે અનુકૂળ સમય હતો, જગ્યા હતી. આપણે વાંચ્યું હમણાં જ બાઇબલમાં, ગઈ વખતે જ્યારે એણે આ રિક્વેસ્ટ કરી ત્યારે એના ઘરમાં પણ કોઈ માણસ નહોતું. એટલે અનુકૂળ સમય, અનુકૂળ પ્લેસ, બધું જ બરાબર હતું. ત્રીજી બાબત એ હતી કે એનો જે માલિક હતો પોટીફાર, એનો સંપૂર્ણ વિશ્વાસ યુસફ પર હતો કે આ માણસ વ્યવસ્થિત છે, બરાબર છે. અને ચોથી બાબત એ હતી કે આ જે સ્ત્રી એની હતી, મિસ્રી સ્ત્રી, તે વારંવાર તેના ઉકેલ કરતી હતી, રિપીટેડ રિક્વેસ્ટ. પણ ભલો, એ બધા જ પરીક્ષણોમાં અને બધી જ સિચ્યુએશનમાંથી યુસફ એક જ બાબતને લીધે બહાર આવ્યો, તેણે ઘસીને ના પાડી દીધી. અહીં કઈ સફળતા આપણે જોઈએ છીએ? જો તમે નવમી કલમ જુઓ, 39મો અધ્યાય ને નવમી કલમ. બારમી કલમ.
ત્યારે તેણે તેનું વસ્ત્ર પકડી ને કહ્યું, મારી સાથે શું? પણ તે પોતાનું વસ્ત્ર તેના હાથમાં મૂકીને નાખ્યો અને બહાર નીકળી ગયો.
આ સફળતા છે. શેતાનને જ્યારે આપણે હિંમતપૂર્વક ના કહીએ છીએ, તેના જીવનના કિંમતના ભોગે પણ તેણે બધું જ, એની આબરૂ ને એનું જે કંઈ હતું પણ બધું એને વસ્ત્ર મૂકી દઈને ઘરમાંથી દોડીને બહાર નીકળી ગયો. હી રેસિસ્ટેડ ડેવિલ એન્ડ કેમ આઉટ ક્લીન. તેણે શેતાનનો સામનો કર્યો. બાઇબલમાં કોઈ જગ્યાએ સેક્સને સીન કહેવામાં આવ્યું નથી, પણ સેક્સ આઉટસાઇડ મેરેજ ઇઝ સીન. યુસફ માટે મારી દ્રષ્ટિએ આ બીજો ખાડો હતો. ભલે મારા વિચારો નથી, હું તમને બાઇબલના વિચારો જ દેખાડું છું. જો તમારે કલમ જોઈ હોય તો જુઓ નીતિવચનનું પુસ્તક 22મો અધ્યાય અને 14મી કલમ. મહેરબાની કરીને બાઇબલમાં જોશો, નીતિવચનનું પુસ્તક 22મો અધ્યાય અને 14મી કલમ. પર નારીનું મોહ ઊંડો ખાડો છે, જેનાથી યહોવા કંટાળે છે તે જ તેમાં પડે છે. દિનકરભાઈ જે ખાડાની વાત કરી, એ ફિઝિકલ ખાડો હતો કે જેમાંથી પ્રભુએ એને બહાર કાઢ્યો. હું માનું છું કે આ સ્પિરિચ્યુઅલ ખાડો પાછો આવ્યો એના જીવનમાં, અને એમાંથી પણ આ યુસફ તે બહાર. પ્રભુનું વચન આવા સંજોગો અને આવી પરિસ્થિતિમાં આપણે શું કરવું જોઈએ એ શું શીખવાડે છે, એ તમારે જોવું હોય તો હું તમને બે કલમો બતાવું. પિત્તરનો પહેલો પત્ર તેનો પાંચમો અધ્યાય અને સાતમી ને આઠમી કલમ. પિત્તરનો પહેલો પત્ર તેનો પાંચમો અધ્યાય સાતમી ને આઠમી કલમ વાંચો. નવમી કલમ પણ વાંચો.
તમે વિશ્વાસમાં ઘર રહીને તેની સમાન થાવ, કેમ કે પૃથ્વી પર આ તમારા ભાઈઓ પર એક પ્રકારના દુઃખો પડે છે તે તમે જાણો.
બરાબર, શેતાન કે છે ગાજના સિંહની પેઠે જે કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે. અને બાઇબલ હંમેશા શેતાનની સામા થવાની વાત કરે છે. લખ્યું છે તેની સામા થાવ. નવમી કલમ. બીજી કલમ તમને બતાવું, યાકૂબનો પત્ર તેનો ચોથો અધ્યાય ને સાતમી કલમ. બહુ અગત્યની કલમો છે આપણાઓ માટે, જુવાનો માટે ખાસ. યાકૂબનો પત્ર ચોથો અધ્યાય અને સાતમી કલમ.
માટે તમે દેવને અધીન થાઓ પણ શેતાનની સામા
બહુ બે ગજબના સિદ્ધાંતો અહીંયા આગળ યાકૂબ બતાવે છે. ઈશ્વરને અધીન થાઓ અને શેતાનની સામા. અને આવું જ્યારે યુસફે કર્યું એના કિંમતના, એના જીવનના, એની આબરૂના બધાના ભોગે જ્યારે વસ્ત્રો મૂકી દઈને નાખો ત્યારે પ્રભુએ તેને અધિકાધિક આશીર્વાદ આપ્યો. પરીક્ષણ ગમે ત્યારે અને ગમે તે સ્વરૂપમાં તમને પાપમાં પાડવા માટે આવી શકે છે. એવો કોઈ પડકાર નથી કે પરીક્ષણ નથી જેનો સામનો આપણે કરી ના શકીએ. વ્યભિચારનું ભયંકર પાપ આજના જમાનામાં અને આ દેશમાં પ્રસરી રહ્યું છે અને આપણા જુવાન દીકરા દીકરીઓ માટે આ એક બહુ મોટી ચેતવણી છે અને મોટેરાઓ માટે. બાઇબલ કહે છે કે માણસ સહન ન કરી શકે એવું કંઈ પરીક્ષણ તમને થયું નથી. વળી દેવ વિશ્વાસુ છે કે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહીં, પણ તમે તે સહન કરી શકો માટે પરીક્ષણ સાથે છુટકારાનો માર્ગ પણ રાખશે. પહેલું કોરંથી 10:13 આ વાત લખેલી છે. હંમેશા પરીક્ષણ હોય છે, હંમેશા પ્રભુ છુટકારાનો માર્ગ રાખે છે. દાઉદ પર પરીક્ષણ આવ્યું અને તે ફસાયો અને એના આખા જીવનમાં એક કાળી ટીલી વાગી ગઈ. બેથશેબા સાથે એણે જે પાપ કર્યું એ સિવાય હી વોઝ ક્લીન, પણ એના માટે એ સાક્ષી પૂરવામાં આવી કે બેથશેબા સાથે એણે જે કર્યું એ સિવાય હી વોઝ ગુડ મેન. જોકે પ્રભુએ એને કહ્યું કે અમારો મનગમતો માણસ જેની મારફતે હું મારી ઈચ્છાઓ પૂરી કરીશ. અને એ દાઉદ તે યરુશલેમમાં એકવાર રાજ કરશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પાછા આવશે ત્યારે. પરંતુ યુસફે બહુ સરસ કહ્યું, દોડી નસી અને એ ક્લીન બહાર. નીતિ વચન 8:13 શું લખે છે? નીતિ વચન 8:13. આપણે જીવન જીવીએ છીએ. ભલાવવા મારા માટે અને તમારા માટે અને પ્રત્યેક જુવાનો માટે બહુ મોટો પડકાર લાવે છે કે જયારે શેતાન જુદા જુદા સ્વરૂપમાં અને જુદી જુદી રીતે ટેમ્પટેશન પરીક્ષણ લાવે છે ત્યારે આપણે કેવી રીતે વર્તીએ છીએ. ત્રીજો પી, પ્રિઝન કે જેલ. આપણે જોઈએ છે કે યુસફને ત્યાર પછી જેલમાં રાજાઓના જે કેદીઓ રાખવામાં આવતા હતા એ જગ્યામાં તેને મૂકવામાં આવ્યો. યુસફની ઉપર ખોટા આરોપો એ પોટીફારની વાઇફની મારફતે મૂકવામાં આવે. એ બધા પરિસ્થિતિમાં પણ યુસફને આપણે શું જોઈએ છે? શાંત જોઈએ છે. કોઈ જગ્યાએ બાઇબલમાં લખ્યું નથી કે એણે કોઈ આર્ગ્યુમેન્ટ કર્યા હોય, કે એણે કોઈ દલીલ કરી હોય, કે એણે કોઈ રિક્વેસ્ટ કરી હોય, કશું જ નહીં. એને પકડવામાં આવે છે અને એને સીધો જેલમાં પૂરવામાં આવે છે. પ્રભુ ઈસુએ પણ આવું જ કર્યું. તેમની પર ખોટા આરોપો મૂકવામાં આવ્યા અને એ વાત જે 700 વર્ષ પૂર્વે યશાયા પ્રબોધકે ભવિષ્યવાણી ભાખી હતી, યશાયા 53માં, તે માથીની સુવાર્તામાં 700 વર્ષ પછી પરિપૂર્ણ થઈ. આપણે કલમ જોઈ લઈએ. યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 53મો અધ્યાય અને 7મી કલમ. આ એક જ કલમમાં 3 વખત એવું લખવામાં આવ્યું છે કે તેણે પોતાનું મોં ઉગાડ્યું નહીં. અને એ જ બરાબર યુસક કરી, ખોટા આરોપ, ખોટી વાત એની પર મૂકવામાં આવી. બટ હી કીપ મૌન. બોલાવ અઘરું નથી લાગતું. તમારી પર કોઈ ખોટો દોષારોપ પણ મૂકે, ખોટા આરોપ મૂકે, નોકરીમાં, મંડળીમાં, કોઈક વાર કુટુંબમાં, ત્યારે આપણું વર્તન કેવું હોય છે? પહેલો કોરંથી 13મો અધ્યાય 4-8 કલમોમાં જે પ્રીતિના ગુણ આપવામાં આવ્યા છે, તેમાં મેં 5 ગુણ એવા નોંધ્યા છે કે જે એવી બાબત રજૂ કરે છે કે સહન જ કરવાનું. પ્રીતિ ત્યારે સહનશીલ છે, પ્રીતિ ત્યારે અયોગ્ય રીતે વર્તી નથી, પ્રીતિ ત્યારે ખીજવાતી નથી. આપણું કોઈ ખોટું કરણ, ખોટી રીતે આપણને ગુસ્સે, આપણે કેટલા ગુસ્સે થઈ જાય છે, પણ પ્રીતિ ખીજવાતી નથી. પ્રીતિ એટલે કે સઘળું ખમેશ, ધીરજ રાખે છે, ખમેશ. અને છેલ્લી બાબત, 5મી બાબત, પ્રીતિ સઘળું સહન કરે છે. બોલો, આપણને મને અને તમને જે કોલ આપ્યો છે પ્રભુએ જીવન જીવવા માટે, તે ખ્રિસ્તી જીવન, તે સહન કરવાનું જીવન છે. પ્રભુ ઈસુએ સહન કર્યું અને મારી પાછળ આવો, મારા પગલામાં પગ મૂકો, તો મારે અને તમારે ખોટી બાબતો પણ સહન કરવાની છે, ધીરજ રાખવાની છે, કંઈક વાર શાંત રહેવાનું છે. અને એ આપણને આ યુસફના જીવનમાંથી જોવા મળે છે. કોઈક એવું કહ્યું છે કે નો પ્રિઝન ઇઝ ટુ સ્ટ્રોંગ ટુ હોલ્ડ રાઇચસ કેપ્ટિવ. આ દુનિયાની એવી કોઈ જેલ નથી કે જે ન્યાયી માણસને લાંબા સમય સુધી જેલમાં રાખી શકે. અને એ જ વાત આપણે પ્રેરિતના કૃત્યમાં, નવા કરારમાં પણ જોઈએ છે. પ્રેરિતના કૃત્યના 16મા અધ્યાયમાં પાઉલ ને સિલાસને જેલમાં પૂરવામાં આવે છે. ગુનો શું કરેલો ખબર છે? સુવાર્તા પ્રગટ કરેલી. પેલા ભૂંડા આત્માને, અગમચેતક આત્માને દૂર કર્યો, આ ગુનો. પણ ખોટા આરોપો એમના પર મૂકવામાં આવે, જેલમાં પૂરવામાં આવે અને ખાસ સૂચના આપવામાં આવી. આ તો જાણે બહુ મોટા ખૂનખાર ગુનેગાર હોય એમ, કે ભાઈ આમને છે ને ખાસ અંધારાની કોટડીમાં, અંદરના જે પેલું કોટડી છે, જ્યાં જે જેલ છે એમાં છેક ઇનર સાઈડ, ત્યાં એમના પગ તે હેડમાં ગણવાના. કેટલી બધી કરુણ પરિસ્થિતિ એ વખતની જેલોમાં. કોઈ લાઇટ નહીં, કોઈ પંખો નહીં, કોઈ એર કન્ડિશન, કશી વ્યવસ્થા નથી, દીવાઓ બળતા હતા. પણ એ બધી પરિસ્થિતિમાં પાઉલ ને સિલાસ સ્તોત્ર ગાતા હતા. એમને માર મારવા માંગતા, ફટકા મારવા માંગતા, એમના શરીર પર લોહીની ધારાઓ રહેતી હતી, અંધારું ગુફ હતું. કેવી પરિસ્થિતિ! અને એવી પરિસ્થિતિમાં આ પ્રભુના બે સેવકો સ્તોત્ર ગાતા હતા. ભલો, આપણે જયારે ખામોશ રહીએ છીએ, આપણે જયારે ધીરજ રાખીએ છીએ, આપણે જયારે પ્રભુની ઈચ્છા પ્રમાણે વર્તીએ છીએ, ત્યારે શું બને છે? આ પ્રયત્નના કૃત્યમાં બન્યું. 16મો અધ્યાય અને 26મી કલમમાં ગજબનો એક ધરતીકંપ થયો અને 3 બાબતો બની. બંદીખાનાના પાયા હલી ગયા, પાયામાંથી જ પ્રભુએ આમને બરાબર કર્યા, પાયા હલાઈ ગયા. એવું લખ્યું છે કે બધા બારણા તરત ઉઘડી ગયા. કોઈ એવો કોઈ ઇલેક્ટ્રિસિટી નથી, કોઈ એવી કોઈ ઓટોમેટિક ખુલે વ્યવસ્થા નથી, પણ પ્રભુનું પરાક્રમ તો તમે જુઓ. અને કહે છે સર્વના બંધનો છૂટી ગયા, બધાને જેલમાં સાંકળોથી બાંધેલા, પગમાં હેડ, હેડમાં પગ ઘાલેલા, એટલે સહેજે હલાય નહીં, પગ બાંધેલા હતા, કમર બાંધેલી હતી, હાથ બાંધેલા, બધા બંધનો છૂટી ગયા. હલાવ, એવું નથી કે દેવળમાં જ પ્રભુની હાજરી હોય છે, જેલમાં પણ પ્રભુની હાજરી અને પ્રભુનું પરાક્રમ આપણે જોઈએ છે. પ્રિઝન, પ્રભુની કૃપા, ત્યાં પણ યહોવા દેવ યુસફની સાથે હતા. આ ત્રણ ડાઉનફોલ આપણે જોઈએ છે, આ ત્રણ ખાડાઓ જોઈએ છે. ખાડામાં યુસફ પડેલો, પરંતુ ગીત શાસ્ત્રમાં એવું લખ્યું છે કે તેણે મને ચીકણા કાદવમાંથી ખેંચી કાઢ્યો અને ખડક ઉપર બેસાડ્યો, અને ખડક હવે આવે છે અને એ તો પેલેસ, મહેલ. ઉત્પત્તિ 41 પ્રમાણે 2 વર્ષ પછી ફારૂનને સ્વપ્ન આવે છે અને મિસરના શાસ્ત્રીઓને બધાને ભેગા કરે છે અર્થ સમજાવવા માટે. પણ આપણે જોઈએ છે કે એ લોકો કોઈ ફારૂનના સ્વપ્નનો અર્થ કહી શકતા નથી. બાઇબલમાં 2નો જે આંકડો છે તે કન્ફર્મેશન સૂચવે છે થ્રુ આઉટ ધ બાઇબલ. અહીં એવું લખ્યું છે 41માં અધ્યાયમાં કે 2 વર્ષ પછી સ્વપ્ન આવ્યા, એટલે 2નો આંકડો આવ્યો. ત્યાર પછી 2 સ્વપ્ન આવ્યા, એ 2નો આંકડો આવ્યો. પછી 2 વખત સ્વપ્ન આવ્યા, એમાં 2નો આંકડો. એટલે જ્યારે કોઈ વસ્તુ ડબલ થાય છે ત્યારે 100% ગેરંટેડ કન્ફર્મ થાય છે, ને આ વાત નક્કી જ છે, ને એમ થશે જ. જો તમે 41મો અધ્યાય અને 32મી કલમ જુઓ, ઉત્પત્તિનું પુસ્તક 41 અને 32.
અને ફારૂને 2 વાર સ્વપ્ન આવ્યા, એ માટે કે દેવે એ વાત નક્કી ઠરાવી છે ને દેવ તે થોડી વારમાં જ પૂરી કરશે.
આ કન્ફર્મ છે, આ ઈશ્વર તરફથી થયેલું છે અને થોડા જ વખતમાં આ વાત પૂરી થશે. હવે સ્વપ્ન કયા હતા? સ્વપ્ન તો બધા લાંબા છે, હું શોર્ટમાં તમને કહી દઉં. ફારૂન નદીને કાંઠે ઊભો હતો અને એ નદીમાંથી સુંદર રુષ્ટપુર 7 ગાવ નીકળી, અને ત્યાં આગળ જે સરકટ હતું, બીડ હતું, એમાં ચરવા લાગી. તેની પાછળ બીજી 7 ગાવ નીકળી, પણ તે બહુ કદરૂપી અને એકદમ હાડકા દેખાઈ જાય, એકદમ કંગાલ એવી ગાયો હતી. હવે પેલી કદરૂપી અને નબળી ગાયો પેલી 7 ગાવાને ગળી ગઈ, અને છતાં પણ એમનું શરીર એવું ને એવું જ રહ્યું. જો આ જુએ છે એટલામાં જ ફારૂન ઊંઘમાંથી જાગી ઉઠ્યો. પછી બીજું એક સ્વપ્ન, ફારૂન સ્વપ્નમાં જુએ છે કે એક સાંઠાની ઉપર ભરેલા 7 કણસલા, રુષપુષ કણસલા નીકળ્યા, અને ત્યાર પછી એની પાછળ બીજા 7 કણસલા નીકળ્યા. એ લોકો સુકાયેલા હતા, ચીમડાયેલા હતા, અને એનામાં કઈ જીવન ન હોય એવા કણસલા હતા. હવે પેલા સુકાયેલા કણસલા, પેલા રુષપુષ કણસલાને ગળી ગયા અને ફારૂન જાગી ગયો. ફારૂનના પાત્રવાહકની દરમિયાનગીરીથી ફારૂનને ખબર પડી કે જેલમાં એક વ્યક્તિ છે કે જે સ્વપ્નનો અર્થ કરી બતાવે છે અને ખરા પડે છે. એના પાત્રવાહકનું સ્વપ્ન આવેલું અને યુસફે કહ્યું હતું કે એનો અર્થ આ છે, અને 3 દિવસ પછી એને પાછી જોબ મળી. અને એ વાત એ પાત્રવાહકને યાદ આવી અને એણે એ ફારૂનને કહી. ઇમિડિયેટલી ફારૂને હુકમ કર્યો યુસફને જેલમાંથી બોલાવ્યો. યુસફને તો દાઢી બાળી બધું વધી ગયું હતું, વસ્ત્ર પણ ગંદા હશે, જેલના હશે ખબર નહીં, પરંતુ રાજાની પાસે જવાનું હતું અને એટલા માટે હજામત કરવામાં આવી, દાઢી કરવામાં આવી, સ્નાન કરવામાં આવ્યું, કપડાં બદલવામાં આવ્યા, અને યુસફ તે ફારૂનની આગળ હાજર હતો. અને ફારૂને આ સ્વપ્ન યુસફની આગળ કહ્યા. યુસફે કહ્યું, ના જવાબ તો જુઓ કેટલો સરસ જવાબ આવે છે, હું તો નહીં પણ દેવ ફારૂનને શાંતિકારક ઉત્તર આપશે. ઇટ ઇઝ ધ ગોડ તમારો અને મારો જે પ્રભુ છે એ આ બધું કરે છે, આપણે કશું જ નથી. અને કહે છે પ્રભુ તમને આનો જવાબ આપશે. અને જે જ્ઞાન અને જે ડાપણ અને જે આત્મા યુસફને આપવામાં આવ્યો હતો એની મારફતે યુસફે જાહેર કર્યું કે ભાઈ આ બે સ્વપ્ન છે, એનો અર્થ એક જ થાય છે. અને એનો અર્થ તો એ છે કે સાત વર્ષ પહેલા આશીર્વાદના વર્ષો આપશે અને પુષ્કળ અનાજ પાકશે. અને માટે પારોને આ અનાજ અને આ જે ફળવંત જે સમય છે, વર્ષો છે, એનો સારામાં સારો ઉપયોગ કરવો જોઈએ. કોઈ માણસને શોધી કાઢવો જોઈએ, કોઈ અધિકારીને નિમવો જોઈએ કે આ બધું વ્યવસ્થિત કરે અને ભેગું કરે. અને ત્યાર પછી સાત વર્ષ એવા આવશે કે જે દુકાળના હશે અને એ વખતે બહુ મુશ્કેલી પડશે, વરસાદ નહીં પડે, ખાવા પીવાનો પ્રોબ્લેમ થશે. અને આ વાત બાઇબલમાં લખી છે કે આ વાત ફારૂનને તથા તેના દાસોને સારી લાગી. અને એટલા માટે ફારૂને નક્કી કર્યું કે ભાઈ આના યુસફ જેવો બીજો માણસ જ કોણ, આટલો ગજબનો પ્રભુનો આત્મા જેનામાં છે ને, આટલા ગજબના ખુશ એ કરે છે, બધું કન્ફર્મેશન કરે છે, ખુલાસા કરે છે, આપણે આને જ અધિપતિ ઠરાવ. જે માણસ જેલમાં હતો તેને સીધો પ્રભુએ લઈને મેલમાં મૂકી દીધો અને યુસફ તે એનો અધિપતિ ઠર્યો. હવે યુસફને મહેલમાં તો લાવ્યા, પણ છેલ્લો પી તે પ્રાઇમ મિનિસ્ટરનો જેવી મુખ્ય જગ્યા તેને આપવામાં આવી તે આપણે 41મા અધ્યાયમાં જોઈએ છીએ. યુસફ તે આખા મિસરનો મુખ્ય અધિપતિ બન્યો. જો તમે 41મો અધ્યાય અને 41મી કલમથી તે 45મી કલમ સુધી વાંચશો, 41 થી 45 41.
અને ફારૂને યુસુફને કહ્યું, જો મેં તને આખા મિસર દેશનો ઉપરી ઠરાવ્યો છે. અને ફારૂને પોતાના હાથની મુદ્રિકા કાઢીને યુસુફના હાથમાં ઘાલી ને તેને મલમલના વસ્ત્રો પહેરાવ્યા ને તેના ગળામાં સોનાની સાંકળી ઘાલી અને બીજા દરજ્જાના રથમાં તેને બેસાડ્યો અને ઘૂંટણ ટેકવો એવી તેની આગળ તેઓએ નીતિ પુકારી અને તેને આખા મિસર દેશનો ઉપરી ઠરાવ્યો. અને ફારૂને યુસુફને કહ્યું, હું ફારૂન છું ને આખા મિસર દેશમાં તારા કહ્યા વિના કોઈ માણસ હાથ કે પગ ઉઠાવે નહીં. અને ફારૂને યુસુફનો નામ સાફનાથ પાનેઆ પાડ્યો અને ઓનના યાજક પોટીફેરાની દીકરી આસનાથ સાથે તેના લગ્ન કરાવ્યા અને યુસુફ મિસર દેશમાં ફરવા નીકળ્યો.
જે માણસ કાલે જેલમાં બેઠેલો એ આજે મિસરનો અધિપતિ થયો. સૌથી મોટી પોસ્ટ ફારૂને, એના પછીનો બીજા દરજ્જાની પોસ્ટ તેને આપી. અને પાંચ બાબતો બની. પહેલી બાબત, ફારૂને પોતાના હાથની મુદ્રિકા કાઢીને તેના પોતાના હાથે યુસફને પહેરાવ્યો. બીજી બાબત, તેને મલમલના વસ્ત્ર પહેરાવ્યા. ત્રીજી બાબત, તેના ગળામાં સોનાની સાંકળી ગાડી. ચોથી બાબત, તેને પ્રમોશન આપીને બીજા દરજ્જાના રથમાં બેસાડ્યો. અને પાંચમી બાબત, ઘૂંટણ ટેકવો એવી નેકી પોકારવામાં આવી અને યુસફ તે હવે રથમાં બેસીને કેટલા દબદબા સહી રામ જોતો હશે. પ્રભુની સાથે જ્યારે આપણે રહીએ છીએ અને એની સાથેના સંબંધમાં જીવે છે ત્યારે ઈશ્વર ક્યાંથી ક્યાં આપણને લઈ જાય છે અને કેટલું ગજબનું માન તે આપણને આપે છે. ત્યાર પછી યુસફે કહ્યું તો એવું જ બન્યું. સાત વર્ષ તો પૂરા થઈ ગયા અને પછી દુકાળના વર્ષો આવવા માંડ્યા અને લોકો ફારૂનની આગળ આવવા માંડ્યા, ફારૂનની પાસે રિક્વેસ્ટ કરવા માંડ્યા. જો તમે 95મી કલમ વાંચો, 41મો અધ્યાય અને 95મી કલમ.
અને આખો મિસર દેશ ભૂખે મરવા લાગ્યો ત્યારે લોકો ફારૂની આગળ ધંધેને સારું કારાવાલા કર્યા અને ફારૂને સર્વ મિસ્રીઓને કહ્યું, યુસુફની પાસે જાઓ અને તે તમને કહે તે કરો.
બધા ફારૂની પાસે જવા માંડ્યા, પણ ફારૂને આંગળી ચીંધીને કહું, ભાઈ મારી પાસે નહીં, યુસુફની પાસે જાઓ, એ તમને જે કંઈ કહે તે કરો. રિમેમ્બર યોહાનની સુવાર્તાના બીજા અધ્યાયમાં જ્યારે પ્રશ્ન થયેલો દ્રાગ સરસ ખૂટેલો અને મરિયમે કહું કે ભાઈ તેમની પાસે દ્રાગ સરસ નથી, કારભારી એના બધા માણસો મરિયમ પાસે આવે. પણ મરિયમે શું કહું, પ્રભુ ઈસુની પાસે જાઓ, તે જે કંઈ કહે તે કરો. એક્ઝેક્ટલી એ જ શબ્દો જો તમે જોશો તો યહાની સ્વાતના બીજો અધ્યાયના પાંચમી કલમમાં જોવા મળે છે. આ પ્રભુ ઈસુનું ચિત્ર હું તમને બતાવું છું કે જે એક્ઝેક્ટલી ઉત્પત્તિમાં છે એ યોહાનની સુવાર્તામાં કેવી રીતે ફૂલફિલ થયું. વાંચો યોહાન 2:5.
તેની માતા ચાકરોને કહે છે કે જે કંઈ તે તમને કહે તે
કરો. બરોબર છે. અને અહીંયા આગળ પણ એ જ શબ્દ છે, તે તમને કહે તે કરો. ફારૂનને યુસફ કહે તે કરો. અહીંયા આગળ 43મી કલમમાં લખ્યું છે કે ઘૂંટણ ટેકવો મલાવો. પ્રભુ ઈસુને સર્વોચ્ચ માન આપવામાં આવ્યું છે, સર્વોચ્ચ અધિકારી તરીકે એપોઇન્ટ કરવામાં આવે છે પ્રભુની મારફતે. અને ફિલિપીઓના પત્રમાં આપણે શું વાંચીએ છીએ, 2:10 કલમ તમે જુઓ, ફિલિપી 2:10. આકાશ પરના ભૂમિ પરના તથા ભૂમિ તળેના સર્વ લોકો ઈસુને ઘૂંટણ પડશે. એ જ વાત અહીં 43મી કલમમાં છે, ઘૂંટણ ટેકવો અને કી પોકારવામાં આવી. પ્રભુ ઈસુ અને યુસફની કેટલી બધી સામ્યતા આપણે બાઇબલમાં જોઈ શકીએ છીએ. એક સમય આવશે કે જ્યારે આવડના બધા જ મોટા મોટા માણસો, પ્રેસિડેન્ટ ને પ્રાઇમ મિનિસ્ટર ને ઓલ મિનિસ્ટર્સ ને ઓલ જે બધા મોટી મોટી હસ્તીઓ છે તે પ્રભુની ઈસુની આગળ ઘૂંટણે પડશે અને કબૂલ કરશે કે ઈસુ ખ્રિસ્ત તે જ પ્રભુ છે. બોલો, આજે 5 P આપણે જોયા યુસફના જીવનમાંથી, એમાંથી આપણે શું શીખી શકીએ છીએ, કયા સિદ્ધાંતો શીખવાના મળે છે. હું તમને જલ્દીથી 5 બાબતો બતાવી દઉં. પહેલી બાબત, જ્યારે કસોટીઓ અને પ્રેશરમાંથી આપણે પસાર થઈએ છીએ ત્યારે આપણે કેવા છે, ખરેખર આપણે કોણ છે અને કેવા છે તે દેખાય આવે છે. બીજી બાબત, મુશ્કેલ સંજોગોમાં પણ આપણે સફળતા અનુભવી શકીએ છીએ. તમારા સંજોગો ગમે તેવા મુશ્કેલ હોય કે તમે દયા ખાશો નહીં, અરે આવું થયું, કેન્સર થયું, આમ થયું, માંદો પડ્યો, મારા હાથમાં લાકડી આવી ગઈ, આવું નહીં. દરેક સંજોગોમાં પણ ઈશ્વર એનું પરાક્રમ જાહેર કરે છે. એવી કોઈ પરિસ્થિતિ નથી કે જેમાં પ્રભુ દરમિયાનગીરી કરી ન શકે. ચોથી બાબત, સફળતાનું મુખ્ય કારણ પ્રભુ સાથેનો અલૌકિક સંબંધ. જ્યાંને ત્યાં આપણે વાંચીએ છીએ પણ યહોવા તેની સાથે. અને છેલ્લી બાબત, દરેક સંજોગોમાં પ્રભુને અધીન થવું એ આપણી જવાબદારી છે અને સફળતા આપવાની જવાબદારી તે પ્રભુની છે. પ્રાર્થના કરીએ, આપણે આપણી આંખો બંધ કરીએ, થોડો સમય વચનના પ્રકાશમાં આપણે આત્મ પરીક્ષા કરીએ. શું તમારા કુટુંબમાં મુશ્કેલી છે? તમે પરીક્ષણમાં છો? કોઈ પાપ તમારા પર રાજ કરે છે? કોઈ પ્રશ્ન છે? પ્રભુને જણાવો, પ્રભુની પાસે માફી માંગો, કબૂલાત કરો, તેના લોહીની માંગણી કરો. શું તમે દુઃખી છો, ચિંતામાં છો, કોઈ ખોટા આરોપના ભોગ બન્યા છો, માંદગીથી કંટાળી ગયા છો, ઘટપણ ગમતું નથી? યાદ રાખો, પ્રભુ બધું કંટ્રોલ કરે છે. તમારો અને પ્રભુનો વ્યક્તિગત સંબંધ કેવો છે? તમારે ખેદ વગરનો આશીર્વાદ જોઈએ છે? જો પ્રભુને જીવન સોંપ્યું ના હોય તો આજે જ તમે તે કરો અને પ્રભુ તમને ભરપૂર સફળતા આપશે. તમે પોતે જ કરો. આ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે, તમે જતી કરશો નહીં, અને તમારી અને પ્રભુની સાથેની વાતચીત છે. એ અમારા પ્રભુ અને અમારા દેવ, અમારા મુખના શબ્દો, અમારા હૃદયના વિચારો તમારી આગળ માન્ય થાવ. આમેન.